તારીખ 11/6/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 216 અને 217 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 156.
નિશ્ચય વાત્સલ્યમાં વિતરાગ ભાવ પૂરિત છે. વ્યવહાર વાત્સલ્યમાં શુભરાગ સ્વરૂપ છે. ધર્માત્માને આ બંને પ્રકારના પરિણામ હોય છે. આંશિક રાગ અને આંશિક વિતરાગતા પરિણામ, એ બંને પરિણામમાં વાત્સલ્ય હોય છે. સમ્યક દર્શનના 8 અંગમાં એક વાત્સલ્ય અંગ છે, અથવા વાત્સલ્ય ધર્મના સમ્યક દર્શનના અંગભૂત છે, અંગ સ્વરૂપ છે. પરમાત્માને પોતાનો રત્નત્રય સ્વરૂપ આત્મા જ પરમ પ્રિય છે. સૌથી પ્રિય હોય તો પોતાનું નિર્દોષ પરમાત્મા પદ છે, પોતાનો આત્મા છે, તે જ ધર્માત્માને સૌથી પ્રિય છે, સૌથી ઇષ્ટ છે. અલ્પ વિરામ છે ત્યાં. ધર્માત્માને પોતાનો રત્ન રત્નત્રય સ્વરૂપ આત્મા જ પરમ પ્રિય છે અને સંસાર સંબંધી બીજું કાંઈ પ્રિય નથી. આ નાસ્તિથી સાથે સાથે વાત કરી છે, એટલે એમ કહેવા માંગે છે કે સાંસારિક પદાર્થો ઉદયમાન સંયોગો તે ધર્માત્માને પ્રિય નથી, પણ પોતાનું દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ આત્મા રત્નત્રય એટલે દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ આત્મા જ પરમ પ્રિય છે, સૌથી પ્રિય છે. અથવા ધર્માત્માનું ખેંચાણ પોતાના પરમાત્મ સ્વરૂપ પ્રત્યે છે. ધર્માત્માનું ખેંચાણ સંસારના ઉદયિક કાર્યો, ઉદયિક સંબંધો અને સંયોગિક પદાર્થો પ્રત્યે નથી. જેને જે પ્રિય હોય તેને તેના પ્રત્યેનું આકર્ષણ હોય, તેના પ્રત્યેનું ખેંચાણ હોય, તેના પ્રત્યેનું વલણ હોય પરિણામમાં. બરાબર છે. આ તો સર્વસાધારણ બધા જીવોને, બધા મનુષ્યોને અનુભવમાં અનુભવ ગોચર હોય એવી વાત છે કે જેને જે પ્રિય હોય તેના તરફ તેનું ખેંચાણ હોય. ધર્માત્માને પોતાના પરમ પદનું, નિજ પરમાત્માનું ખેંચાણ છે. એમને શરીરનું કે શરીરના સંબંધીઓનું કે બીજા કોઈ સંયોગોનું કે રાગનું એક ખેંચાણ નથી, કેમ કે એ પ્રિય નથી. આ પ્રિય છે, પરમ પ્રિય છે, આ સૌથી પ્રિય છે. આનું નામ ધર્માત્માનું પરિણમન અથવા ધર્માત્મા કહેવામાં આવે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, પ્રભુતા, વિભૂતા આદિ અનેક પ્રકારના, અનંત પ્રકારના જે ગુણ છે એને ગુણ રત્ન કહેવામાં આવે છે. અહીંયા ત્રણથી મુખ્ય ત્રણ ગુણનું નામ લીધું છે, પણ અનંત ગુણ સમજવા, એવું અનંત ગુણનો ભંડાર પોતાનો પરમાત્મા છે, એ પોતાને પરમ પ્રિય છે. સૌથી વધારે રુચિ, સૌથી રુચિનો વિષય કહો, પોતાના શ્રદ્ધાનો વિષય કહો, આનંદનો વિષય કહો, એ પોતાનો આત્મા જ છે અને બીજું કોઈ નથી. સંસાર સંબંધી બીજું કાંઈ પ્રિય નથી. અથવા એક આત્મ સ્વરૂપના પરમ પ્રેમને લઈને બીજે બધેથી ધર્માત્મા ઉદાસ છે એમ કહી શકો. બીજે બધેથી ઉદાસ છે. ઉગાનીજીનું જીવન ચરિત્ર વાંચ્યું હશે, એને ખ્યાલ હશે કે કેવી રીતે ઘરમાં રહ્યા હતા. ગૃહસ્થી હતા, ગૃહસ્થને યોગ્ય બધા સંયોગો હતા, તો પણ જાણે પોતે હવે કોઈ સંસારના કાર્યો કરવા માટે શક્તિમાન રહ્યા નથી. જેમ કોઈ હાથ પગ ભાંગી જાય અને પંગુ પાંગળા થઈ જાય એવી પોતાની દશા એમણે બતાવી છે. હું તો પંગુ છું, જેમ કોઈ પાંગળાને બે વખત રોટલી ખવડાવી દે એમ તમે લોકો મને બે વખત રોટલી ખવડાવશો તો ચાલશે મારે. બરાબર, એ તો એક વધુમાં વધુ વાત કરી છે, ગ્રસ્તમાં બેઠા છે. બાકી અપેક્ષા તો એક પરમાણુને પણ હોતી નથી, કાંઈ પ્રિય નથી. એટલે એક પરમાણુની નહીં અને એક રાગના કણની પણ નહીં. દ્રષ્ટાંત આપે છે, જેમ ગાયને પોતાના વાછરડા પ્રત્યે અને બાળકને પોતાની માતા પ્રત્યે અથવા માતાને પોતાના બાળક પ્રત્યે કેવો પ્રેમ હોય છે, તેમ એટલે કે એને કાંઈ નુકસાન ન થવું જોઈએ. જેના ઉપર પ્રેમ છે એને કાંઈ ન થવું જોઈએ. એમ ધર્માત્માને પોતાના આત્માને કાંઈ ન થવું જોઈએ. જરા પણ એને દુઃખ થાય, આત્માને દુઃખ થાય, એવો જે વિભાવ પરિણામ, એવો જે રાગ દ્વેષ મોહનો પરિણામ કે જેને લઈને આત્માને દુઃખ થાય છે, એવું કાંઈ દુઃખ ન થવું જોઈએ એમ કહેવું છે. જેમ ગાય વાછરડાની રક્ષા કરે છે, માતા પોતાના બાળકની રક્ષા કરે છે, એમ આત્મા પોતાના સ્વભાવની રક્ષા કરે છે, પોતાના સ્વરૂપની રક્ષા કરે છે, પોતે જ પોતાની રક્ષા કરે છે, પોતે જ પોતાને બચાવે છે. શેનાથી બચાવે છે? કે રાગ દ્વેષ મોહ આદિ દુઃખમય પરિણામોથી પોતાને બચાવે છે. અથવા પોતાનો જે પવિત્ર સ્વભાવ, એમાં એ મલિનતાને ચાહતા નથી, ઈચ્છતા નથી, તેથી મલિનતાથી પોતાને બચાવે છે. રાગ દ્વેષ મોહના મલિન પરિણામોથી પોતાને બચાવે છે. એવી સહજ સાવધાની નિરંતર વર્તે છે. તેમ ધર્મીને એ દ્રષ્ટાંતે ધર્માત્માને પોતાના રત્નત્રય સ્વભાવરૂપ મોક્ષ માર્ગ પ્રત્યે અભેદ બુદ્ધિથી પરમ વાત્સલ્ય હોય છે. પોતાનું શુદ્ધ શ્રદ્ધાન, પોતાનું પવિત્ર જ્ઞાન અને પોતાનું પવિત્ર નિર્દોષ વિતરાગ ચારિત્ર, એવો જે મોક્ષ માર્ગ, એ સ્વરૂપે જે મોક્ષ માર્ગ છે, તે મોક્ષ માર્ગમાં જરા પણ હાનિ ન થાય, તે મોક્ષ માર્ગના પરિણામને જરા પણ નુકસાન ન થાય એમ, એ હું અભેદ બુદ્ધિથી પરમ વાત્સલ્ય હોય છે, પોતાના જ પરિણામ છે એટલે અભેદ બુદ્ધિ લીધી છે, બીજી ચીજ પ્રત્યે ભેદ પડે, પોતાના પ્રત્યે ભેદ પડતો નથી એટલે કે એવો વિકલ્પ કરે છે એમ નહીં. હું મારા દર્શન જ્ઞાન ચાંત્ર સ્વરૂપ મુખ માર્ગને બચાવું, સાવધાન રહું એવો વિકલ્પ નહીં, એવું પરિણમન પ્રયત્નરૂપ પરિણમન પુરુષાર્થરૂપ પરિણમન છે એ પોતાના દર્શન જ્ઞાન ચારિત્રમાં વૃદ્ધિ કરે છે. પણ દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામની અંદર હાનિ થાય એવું કાંઈ કરતા નથી, અથવા એવો પુરુષાર્થ નિરંતર એમનો ચાલુ રહે છે. એવો જેનો અંતરંગ પુરુષાર્થ છે એને અહીંયા ધર્માત્મા કહેવામાં આવેલા છે. અભેદ બુદ્ધિથી પરમ વાત્સલ્ય હોય છે, અભેદ બુદ્ધિનો અર્થ આ છે, વિકલ્પ વિના, વિકલ્પ છે એમાં ભેદ પડે છે, વિકલ્પ કરવો પડે એમ એવો પુરુષાર્થ છે કે જેને લઈને પોતાના શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના પરિણામમાં વૃદ્ધિ થાય, હાનિ ન થાય. એનું વલણ આત્મા પ્રત્યે પરમાત્મા પ્રત્યે છે, તેથી એના શ્રદ્ધા જ્ઞાન ચારિત્રમાં વધતા જાય છે, એના અંશો વધતા જાય છે અને એમાં હાનિ થતી નથી. એવું પોતાનું શુદ્ધ પરિણમન, ધર્મનું પરિણમન, મોક્ષ માર્ગનું પરિણમન વૃદ્ધિગત થાય એવા પુરુષાર્થમાં નિરંતર વર્તે છે, એ એમનું વાત્સલ્ય છે. ખરેખર તો એને વાત્સલ્ય, નિશ્ચય વાત્સલ્ય કહેવામાં આવે છે. આવું વાત્સલ્ય હોય એના બીજા સાધર્મી જીવોના પરિણામ હોય એને વ્યવહાર વાત્સલ્ય કહેવામાં આવે છે. આવું ઉત્તમ પરિણામ ન હોય ને એકલું વાત્સલ્ય હોય એની વાત કરતા નથી, એ વાત્સલ્ય નથી ખરેખર. પોતાને રત્નત્રય રૂપ ધર્મમાં પરમ વાત્સલ્ય હોવાથી આ કારણને લીધે અંતરંગમાં પોતાને પોતાના જ રત્નત્રય સ્વરૂપ ધર્મમાં પરમ વાત્સલ્ય હોવાને લીધે, એના પ્રત્યે પરમ પ્રીતિ હોવાને લીધે, એના પ્રત્યે ઘણું ખેંચાણ હોવાને લીધે, પુરુષાર્થ ક્યાં લાગતો હોવાને લીધે, બીજા રત્નત્રય ધર્મધારક જીવો પ્રત્યે પણ તેને વાત્સલ્યનો ઉભરો આવ્યા વિના રહેતો નથી. ઘણા પ્રશ્ન કરે છે કે બીજા એક ધર્મીને બીજા ધર્મી પ્રત્યે દ્વેષ ભાવ આવે કે ન આવે, આવવાનો પ્રશ્ન હતો નથી. બીજા ધર્માત્મા પ્રત્યે એને વાત્સલ્યના પરિણામ આવે છે, ઈર્ષાના કે માત્સર્યના કે દ્વેષના પરિણામ કદી આવતા નથી. આ નિયમ છે. ક્યાંક ઉદય ભાવથી અણગમો થયો હોય તો પણ વાત્સલ્ય રાખીને છે, આ સંતુલન છે. જેમ કે માતા છે, કોઈ વખત પોતાના બાળકને પ્રત્યે ગુસ્સો પણ કરે છે, જોરથી બોલે વઢે કે કોઈ વખત એને ઠંઠ આપી પણ કરે તો એનું વાત્સલ્ય ગુમાવીને કરે છે
નહીં,
એવું કોઈ સ્વીકારવા તૈયાર થાય ખરું કે નહીં? આખરમાં એમ વિચારે છે કે આખરમાં એની માં છે, ગમે તેમ કરે છે તો પણ તે બાળકના હિત માટે કરે છે એમ એના અભિપ્રાયને મુખ્ય કરીને એની વર્તમાન પ્રવૃત્તિને ગૌણ કરવામાં આવે છે. એમ સમજવું કે ધર્મીને અન્ય ધર્મી પ્રત્યે વાત્સલ્ય જ હોય છે, આ મુખ્ય વાત છે. એ અભિપ્રાયમાં ક્યારેય ફેર પડે એમ બને નહીં, અને ફેર પડે તો એ સમ્યક દર્શન નું અંગ હોવાથી સમ્યક દર્શન છૂટી જાય. શું થાય? એક અંગ તૂટ્યું તો સમ્યક દર્શન છે એ અભંગ અંગ છે, ધર્મનું એ અંગ છે અને એ અભંગ અંગ છે, ખંડિત હોતું નથી. ક્યારે જેમ ભગવાનની મૂર્તિ ખંડિત નથી, ખંડિત હોય નહીં, જેમ આત્મમૂર્તિ ચેતન મૂર્તિ આત્મા ખંડિત હોય નહીં, એમ એનું સમ્યક દર્શન પણ ખંડિત હોય
નહીં,
એમાં ખંડ ન હોય તો એ પણ ન હોય તો ચાલે, માત્સલ્ય નહીં હોય તો ચાલશે, સાત અંગ તો છે ને, માટે ચૌદાની સમ્યક દર્શન તો બરાબર ને, આઠ અંગ લીધા તો એક અંગમાં તો બે આની 12 ટકા એવા, એક અંગ ન હોય તો 14ની સમ્યક દર્શન તો અખંડ છે કે નહીં કે નહીં, એવું નથી હોતું, સમ્યક દર્શન અખંડ જ હોય છે, એમાં વાત્સલ્ય અંગ હોય હોય ને
હોય જ.
વ્યવહારથી જે ધર્મ પ્રાપ્ત છે અથવા જેની ધર્મ પ્રાપ્તિની ભાવના છે એમાં મુમુક્ષુ હારે લઈ લેવા, આપણે હારે નહીં લઈ લેવા, નહીંતર તો એમ કે અત્યારે ધર્માત્મા કોણ છે, આપણે નથી બીજા નથી, કરો ધનાધન એમ નથી. જે ધર્માત્મા હોય અથવા ધર્માત્મા થવાની ભાવના વાળા હોય, ધર્મી થવાની ભાવના વાળા હોય એવા મુમુક્ષુ, એના પ્રત્યે વાત્સલ્યનો ઉભરો, એના પ્રત્યે પ્રેમ આવ્યા વિના રહેતો નથી, એના પ્રત્યે અનુરાગ આવ્યા વિના રહેતો નથી. આ નિયમ છે, આવો જ નિયમ છે, બીજો પ્રકાર એથી ઉલટો પ્રકાર હોય નહીં, અને હોય તો એ મોક્ષ માર્ગને અનુકૂળ નથી, એ મોક્ષ માર્ગને પ્રતિકૂળ છે ખરેખર તો એમ છે. સમજણ કરવી જોઈએ, લાવવાનો કોઈ કૃત્રિમતાથી લાવવાનો વિષય નથી, પણ સમજણ કરવી જોઈએ કે ધર્મ શું છે, ધર્મથી પોતાને શું લાભ છે, બીજા મુમુક્ષુ જે ધર્મ પામે તો એનાથી એને શું લાભ છે, એનો કેટલો મોટો લાભ છે, લાભ નુકસાનનો વિચાર કરવો જોઈએ. કિંમત આવવા માટે તો લાભ નુકસાન સમજવું જ પડે, બીજો રસ્તો નથી, અને તો સાચો પ્રેમ આવે, નહીંતર કૃત્રિમતા કરે, એ કૃત્રિમતા તો કઈ ટકવાની નથી, એ તો વસ્તુ જ નથી ખરેખર, તો કૃત્રિમતામાં તો વસ્તુ જ નથી. આવી જાય છે, શું કહ્યું, વાત્સલ્ય લાવવામાં આવે એમ નહીં, વાત્સલ્ય આવી જાય છે ધર્માત્માને જોઈને, અથવા ધર્મ પામવાની ભાવના વાળા મનુષ્યને જોઈને વાત્સલ્ય આવી જાય છે. આમ તો વાત્સલ્યનો બહુ વિસ્તાર છે કે સમ જગતના સર્વજીવો આવા સ્વધર્મને પામો, નિરાકુર શાંતિ નિરાકુર સુખરૂપી ધર્મને પામો, દર્શન જ્ઞાન ચારિત્રના ધર્મને પામો, બધા જ જીવો આવા સુખી થાવ, કોઈ પણ જીવ દુઃખી ન રહે, એવી વિશાળ ભાવનાના પાયામાંથી ઉત્પન્ન થયેલું આ વાત્સલ્ય છે, વિશાળતા ઘણી છે. સામાન્ય રીતે જગતમાં એટલી વિશાળતા નથી, બહુ બહુ તો માણસ પોતાના દેશ પ્રત્યે પ્રેમ કરે છે તો વિદેશી વિદેશી પ્રત્યે દ્વેષ કરે છે. અહીંથી દક્ષિણમાં જાઓ તો કે અમારી જ ભાષા બોલો, તમે બીજેથી આવ્યો ને તમારી ભાષા બોલશો તો નહીં ચાલે, એ અણગમો બતાવે છે. બહુ બહુ તો કે ભાઈ માનવ માનવને પ્રેમ કરો, બહુ વિશાળ ફલક ઉપર જાય તો શું કે
માનવ માનવ
એક ઋષિ જગતના વિશ્વના કોઈ પણ દેશ વિદેશનો બીજો મનુષ્ય હોય તેની સાથે એને પ્રેમથી વર્તવું જોઈએ, દ્વેષથી વર્તવું જોઈએ. અહીંયા તો એથી મોટો ફલક છે કે વિશ્વના કોઈ જીવને એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના કોઈ પણ જગતના જીવ જંતુને દુઃખ ન હો અને સુખ થાવ એવી ભાવનામાંથી ઉત્પન્ન થયેલું આ વાત્સલ્ય છે. મારા નિમિત્તે નહીં, મારા મન વચન કાયાના નિમિત્તે નહીં, અને મન વચન કાયાને કરવું કરાવવું અનુમોદના 9 કોટીમાંથી 1 કોટી પણ એમાં નહીં, 1 કોટે તો 99 તૂટી જાય પાછી, એટલે કોઈ પણ રીતે ઈચ્છા નથી. વિશેષતા છે તીર્થંકર જે પ્રકૃતિના પરિણામ છે એનાથી તીર્થંકર એ તો બધા ધર્મીને હોય છે પણ તીર્થંકરના ધર્મને વિશેષ પ્રકારે હોય છે, વિશિષ્ટ પ્રકારની હોય છે, ખાસ પ્રકારની હોય છે, એટલે વિશેષતા છે. બાકી બધાને જ હોય, જેટલા ધર્માત્મા હોય એ કોઈ ધર્માત્મા અપવાદ ખાતર પણ બાદ ન હોય આમાંથી. એવો જ પ્રકાર છે, સહજ જ આ પ્રકાર છે. કેમ કે પોતે પોતાના દર્શન જ્ઞાન ચારિત્રને ઈચ્છે છે, તો પોતાના પોતાની જાતિના બધા જીવ છે, એકેન્દ્રથી માંડીને બધા જીવો કેવા છે કે પોતાની જાતિના છે. શ્રીમદ રાજચંદ્રજી 16મા વર્ષે જે કાવ્ય લખ્યું કે સર્વાત્મા સમદ્રષ્ટિ દિયો વા વચનને હૃદયે લખો, સર્વાત્મા સમદ્રષ્ટિ દિયો એટલે મારા જેવા જ બધા આત્મા છે, આ દ્રવદૃષ્ટિનો વિષય છે. બરોબર, પોતાના સ્વરૂપની જેને દ્રષ્ટિ થઈ છે એને બીજા આત્માઓ પણ પોતાના જેવા જ જોવામાં આવે છે, આ જ વિતરાગ દ્રષ્ટિ છે. અથવા વિતરાગ પરમેશ્વરની પણ આ જ દ્રષ્ટિ છે. એના ઉપર તો આનંદગંજીનું એક પદ ગુરુદેવ ધારણ કરતા હતા કે પ્રભુ તું જાણગ રીતિ સૌ જગપ્રેખતા હોલા, તમે આપને જાણવાની રીતિ એવી છે કે બધાને તમે પોતાના સમાન જુઓ છો. હું ભગવાન છું ને આ મારો ભક્ત છે એમ કદી આપે જોયું નથી, તેમ હું ભગવાન છું ને આ મારો ભક્ત છે ને આ મારો ભક્ત નથી એમ પણ આપે કદી જોયું નથી. મને જ વંદન કરે છે ને મને વંદન નથી કરતા એવા બે મનુષ્યો છે કે એક વંદન કરે છે ને એક વિરોધ કરે છે. શું કરે છે? વિરોધ કરે છે. તો કે આ મારો ભક્ત નથી, આ મારો રાગી છે ને આ મારો વેરી છે એવું કદી આપે જોયું નથી. આવી વિતરાગતાની જે પરિણામની સૃષ્ટિ છે એનો વિષય એનું ફલક બહુ વિશાળ છે. એટલું બધું વિશાળ છે કે એમાં ક્યાંય સંકુચિતતા નથી, અથવા અનંત વાત્સલ્ય છે એને બધા જીવો પ્રત્યેની અનંત કરુણા કહેવામાં આવે છે. અનંત વાત્સલ્ય કહો, અનંત કરુણા કહો, કે જેને હદ નથી. અનંત એટલે જેને હદ નથી. આ સમ્યક દર્શનનું આ અંગ છે. સમ્યક દર્શન હોય એને આ હોય, સમ્યક દૃષ્ટિ થવું હોય એને પણ આવું હોય છે. બાળક કોઈ વાર પોતાની માતાને પ્રત્યે લડે કે માતા પ્રત્યે બાળકને કદાચ અરસપરસ એમ લાગે કે અત્યારે બે ગુસ્સામાં છે, પણ બંનેનો જે સંબંધ ને પ્રેમ છે એમાં કઈ ફેર પડતો નથી. એ રાખીને વાત છે. એ રાખીને એટલે એનું સંતુલન ગુમાવી દે એવી રીતે દ્વેષ આવતો નથી. એમ કોઈ ઉદય ભાવમાં એવું બને છે. અને એ વિષય રાજની મર્યાદાનો હતો. એનો હતો રાજની મર્યાદાનો હતો. હવે અહીંયા જે પ્રશ્ન છે એમાં એકલો ઉદય ભાવનો પ્રશ્ન છે. પણ ભરત રાજાને કે બાહુબલીજીને બે માંથી કોઈને એકલો એવો દ્વેષ નહોતો. સાથે સાથે એવા તે ઉદય ભાવના પરિણામનો નિષેધક પરિણામ પણ હતો. શું હતો? ભરતજી પણ એમ ઈચ્છતા હતા કે બાહુબલીજી પ્રત્યે મારે કાંઈ કરવું પડે એ મને યોગ્ય લાગતું નથી, એનો નિષેધ વર્તતો હતો. એકલો દ્વેષનું પરિણામ હોય ને એનો નિષેધક પરિણામ સાથે હોય તો એમાં જોર કેટલું આવે? મૂળમાંથી જોર આવે નહીં એવું બને છે. તો બે સામે સામે ઉભા હોય એને ખબર પડે. આ તો એકલો પરિણામ જોવે કે એને કેમ આવો ભાવ આવ્યો, પણ એને એના નિષેધનો ભાવ ચાલતો હતો એ વખતે. એની કઈ ખાતરી કે હા એની ખાતરી છે પાછા વળી ગયા હાથ ઉદયમાં તો એ સિદ્ધ વૈરાગમાં પરિણમી ગયા. ક્યાંથી પરિણમી ગયા કે અંદરની જે પરિણતિ ચાલતી હતી એને જોર કર્યો. શું કર્યું?
જોર કર્યો
ઉપયોગનું બળ અને પરિણતિનું બળ. એમાં બળ કોનું વધારે? ચાલો આપણે નક્કી કરીએ.
પરિણતિ
પરિણતિનું બળ વધારે. જ્યારે ઉપયોગનું બળ વધી જાય ત્યારે પરિણતિ તદ અનુસાર પલટી જાય. નહીં તો પરિણતિનું જ બળ હોય છે, ઉપયોગ નિષ્ફળ જાય છે. સામાન્યપણે પરિણતિનું બળ હોય છે, ઉપયોગ તો નિષ્ફળ જાય છે. એટલે એમને પરિણતિનું બળ ઘણું હતું. ક્ષાયિક સમય દ્રષ્ટિ હતા, એની પરિણતિ કાંઈ પાછી પડે નહીં, એટલે ઉપયોગ નિષ્ફળ ગયો. એમ છે, જો ઉપયોગ બળવાન થાય તો પરિણતિમાંથી પડી જાય તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. એમ મિથ્યા દ્રષ્ટિને પરિણતિનું બળ છે. ઉપયોગમાં આત્મા આત્મા રહે નથી, આત્મા આત્મા તો પરિણતિનું બળ છે. પણ જો ઉપયોગનું બળ વધી જાય તો પરિણતિને પડકારી નાખે, એમાંથી પરિણતિ શુદ્ધ ઉપયોગ થાય છે, પરિણતિ પડતી જાય, શુદ્ધ પરિણતિ થઈ જાય. એમ ઉપયોગ અને પરિણતિના પરિણામ અંશોને અરસપરસ વૈજ્ઞાનિક સંબંધ છે. બળવાન કબજો કરે. કોણ કબજો કરે?
બળવાન.
બળવાન કબજો કરે, સીધી વાત છે. એમ જ છે,
બે પરિણામને જોતો નથી. ખાલી
અડધા પરિણામને પકડીને તમે વાત કરો તો એ ન્યાય ન્યાયવાળી વાત છે. અડધા પરિણામને પકડીને વાત કરો તો એ ન્યાય સંપન્ન નથી, એને અન્યાય કરવા બરાબર છે. એમાં ભરતજીને કે બાહુબલીજીને અન્યાય કરવો જોઈએ એને. આ શાસ્ત્રમાં સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ, જ્ઞાની ધર્માત્માનું સ્વરૂપ શું કરવા આપે છે? વાત્સલ્યમાં થયું, એ ધર્માત્માના સ્વરૂપનો જ વિષય છે ને. શું કરવા એનું વર્ણન આપે છે? એને એક અંશમાં ઉદયિક ભાવ છે, તે જ કાળે બીજા અંશમાં એને ધર્મ ભાવ છે. ધર્મ ભાવ મુખ્યપણે બળવાનપણે પ્રવર્તતો હોવાને લીધે તેને ધર્મી કહેવાય છે. અધર્મ ભાવ ગૌણપણે હોવાને લીધે એને અધર્મી કહેવાતા નથી. આમ ધર્મીની પરિભાષા છે. હવે એને એક અંશથી જોવે, અડધી વાત પકડીને જોવે, એને જોતા આવડતું નથી. એવા તો ઘણા પ્રકાર છે. મીંડી છે, મીંડી
જાણીને જોવાને એક દ્રષ્ટિમાં એ કે આપણું પરિણામ નથી થતો, બાહ્યની ક્રિયા જો.
બાહ્ય દ્રષ્ટિ બાહ્ય પરિણામ માત્રને જોઈ શકે છે. બાહ્ય દ્રષ્ટિને ધર્માત્માના અંતર પરિણામ જોવાની શક્તિને યોગ્યતા આવતી નથી. એટલે એમ જ બને એટલો એમ વાત છે.
બિલાડી,
આ બિલાડીનું દ્રષ્ટાંત છે કે નહીં? બિલાડી મોઢામાં ઉંદરને પકડે, અને બિલાડી ઉંદર જેવડું જ એનું બચ્ચું હોય એને પણ પકડે, તાજું જન્મેલું એનું જ બચ્ચું હોય ચૂમડું. બેને મોઢામાં પકડે, એની પાસે બીજું સાધન નથી. બેને હરખા પકડ્યા છે એને? પકડ પકડમાં ફેર છે. કેટલો ફેર છે? ઊંટો સૂટો ફેર છે, બરાબર છે. એટલું બાહ્ય દ્રષ્ટિથી જોવે કે જેમ ઉંદરને પકડ્યું તો એમ એને પોતાના બચ્ચાને પકડ્યું છે, તો એ વાત બરાબર નથી. બચ્ચાને એવી રીતે પકડે છે કે એને જરા પણ દાંત વાગી જવો જોઈએ નહીં. અને ઉંદરડો લોહી લુહાણ થતો હોય તો ભલે મરી જાય પણ છટકવો જોઈએ નહીં. આટલો બધો ફેર છે. કેટલો ફેર પડે એમ. મિથ્યા દ્રષ્ટિ જીવને રાગની પકડ એટલી છે કે મરી જાય તો રાગને છોડવો નથી. ભલે હું મરી જાઉં પણ આ નહીં છોડું. ખાવાના પીવાના રાગ હોય છે કે નહીં? વ્યસનના રાગ હોય છે. ખબર પડે ડાક્ટર કે પણ હવે બીડી પીશો તો મરી જશો.
છૂપો પી આવે,
ગમે એમ થાય, મરી જાય તો છોડે નહીં રાગને. ધર્માત્મા રાગની પકડને એવી રીતે રાખે છે જાણે પકડ્યો જ નથી, છૂટી જાય તો રાગનો નાશ થઈ જશે, જરાય રાગને પકડતા નથી. રાગનો અંશ છે ખરો, રાગની પકડ એને હોતી જ નથી.
આ ધર્માત્માઓ અને ધર્મ જેને પ્રાપ્ત કરવો છે એ લોકોની ઉપર પ્રેમ કુટુંબ કબીલા કરતા તો
ધર્માત્મા દેવગુરુ શાસ્ત્ર ને ધર્માત્મા પહેલા, અને ધર્મ ના ધર્મ નો માર્ગ ઉદ્યોગ થાય એ પ્રવૃત્તિ ને એ કાર્ય ને એ પ્રકાર ના પરિણામ પહેલા એમાં બધું આવી જાય.
જરા પણ એ સ્નેહ નથી, અથવા એ તીવ્ર બંધના પરિણામ હોય છે.
તીવ્ર
બંધ અને નિકાચિત કર્મો એનાથી બંધાય છે. ધર્માત્મા પ્રત્યે, દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યે, બીજા સાધનો જીવો પ્રત્યે દ્વેષના પરિણામ કરે, વિદ્વતને નિકાચિત કર્મનું બંધન થાય. અહીંયા તો કહે છે કે ઉભરો આવ્યા વિના રહેતો નથી, ઉભરાને રોકી ન શકે એમ કહેવું છે. એનું નામ ઉભરો છે, એવું વાત્સલ્ય નામનો અંગ નિયમ છે. ધર્મના માર્ગની અંદર હોય છે અને એને ન સમજાય તો સંછેડીને, એના પણ પ્રકરણ છે શાસ્ત્રની અંદર, એના પણ ખાસ પ્રકરણ છે, એનાથી સમજી લેવું જોઈએ. 216 બોલ
છે. હાજી, સરસ પ્રકરણ આવ્યું.
વાત્સલ્યનો વિષય કહેતા હતા, કોઈ બાકી ન રહેવું જોઈએ, શું કરવા બાકી રહેવું. તદ્દન નવા હોય, જૂના તો ઠીક પણ તદ્દન નવા હોય, નવા હોય ને આવવાની ઈચ્છા કરતા હોય, અરે ઈચ્છા કાચી પાકી થતી હોય તો એને કાચી પાકી મૂકીને પાકી થઈ જાય. કેવું વલણ હોવું જોઈએ કે જે નવા હોય એને તો વિશેષ અનુમોદન કરવું જોઈએ. હાજી, એને પોતાને અહીંયા આ વિષયમાં પ્રવેશ કરવાનો વધારે ભાવ થાય એવું પોતાનું વલણ અને વર્તન હોવું જોઈએ. તીર્થંકર ના માર્ગ માં તો ઢેઢ ભંગી ચાંડા હોય તો પણ તે ધર્માત્મા થાય તો એને દેવ કહેવામાં
આવે.
એને ગણધર દેવ એને દેવ કહે છે. કોણ?
ગણધર દેવ એને દેવ.
ચાર અંગના ચાર જ્ઞાન ના ધારી ગણધર દેવ એને દેવ કહે છે. ભગવાન સંત ભદ્રાચાર્ય રત્નકરણ શ્રાવકાચારમાં 28 ગાથામાં આ વાત કરી છે. અને તીર્થંકર ના માર્ગમાં તિર્યંચ પ્રાણી હોય, ગાય બળદ ચિત્તો સિંહ વાઘ વરુ સર્પ સંઘની મનવાળા સંઘની પંચેન્દ્રિય કોઈ પણ ધર્મને પામે, પવિત્ર દશાને પ્રાપ્ત કરે તો એને વંદન કરવામાં આવે છે.
એને વંદન કરો,
પ્રાણીને ત્રીજ પ્રાણીને વંદન કરવામાં આવે છે એમ વાત છે. મનુષ્યને તો એક બાજુ વાત મૂકો, નાદ જાતનો તો વિચાર જ કરવાની જરૂર નથી. એ તો ઘણો સંકુચિત વિચાર છે. આધ્યાત્મનો વિચાર એ તો
સંકુચિત,
ઘણો સંકુચિત વિચાર છે, અથવા એ પાપનો ઉત્પાદક વિચાર છે, એમાંથી પાપ જન્મે છે. એ સંપ્રદાય બુદ્ધિમાં આવે કે અમે આટલા દિગંબર અથવા અમે આટલા સોનગઢવાળા, હવે આ નવો આવ્યો છે એ અમારામાં નવો ગણાય, એવું આમાં ચાલતું
નથી.
એમાંથી પાપના પરિણામ થશે, પુણ્ય પાપના પરિણામ. આ તો એટલો વિશાળ ફલક ઉપરનો ધર્મ છે કે પ્રાણી માત્ર ધર્મને પામવા માંગે, કોઈ પ્રાણીને બાકી રાખવાનો પ્રશ્ન નથી. પણ આ પ્રાણી માત્ર નો કયો છો, પણ ભગવાને તો કેટલાક ને અભવ્ય કહ્યા છે. એ ભવ્ય અભવ્ય નો વિચાર અમને અત્યારે નથી આવતો. કયા છે કે નહીં કેવું જ્ઞાનમાં કેટલાક ભવ્ય છે કેટલાક અભવ્ય છે, ભવ્ય અભવ્ય છે. અમને તો બધા પામો એ જ ભાવ આવે છે. એમાં અભવ્ય ન પામો અને ભવ્ય પામો એવા બે વિભાગ પણ અમારી ભાવનામાં થતા વધે. ભાવના છે એ એક વાર તો વસ્તુના સ્વરૂપને ગૌણ કરી જાય છે, એવો વિષય છે. ભાવનાનો વિષય એવો પૂર્ણ જ હોય ને, પૂર્ણતાના ધ્યેય વાળાની ભાવના પણ
પૂર્ણ જ હોય,
પૂર્ણ જ હોય, ભાઈ ન હોય એમ. પછી હિન્દુ મુસલમાન ને ક્યાં વાત કરવી, જૈન અજૈન ની ક્યાં વાત કરવી. અમે જૈન છીએ, તમે જૈન નથી, એ વાત જ નથી. ઘટ ઘટ અંતર જૈન બસે, ઘટ ઘટ અંતર જૈન ખરેખર આત્માનું જૈન પણ સમજ્યો નથી, બાકી તો બધા જૈન જ છે એમ છે. વાત્સલ્ય છે એ બહુ મોટી વાત છે, અને એ વિશે મુખ્ય થવાની આવશ્યકતા છે. વર્તમાનમાં એ વિશે ગૌણ થઈ ગયો છે. આપણા સમાજમાં પણ વર્તમાનમાં આપણે આપણી ટીકા કરવી જોઈએ, બીજાની ટીકા કરવી એ સારી વાત નથી.
આપણે સુધરવું છે,
આપણી ટીકા કરવી જોઈએ. આપણા સમાજમાં એ વિષય થોડો ગૌણ થઈ ગયો છે, એના પ્રત્યે મુમુક્ષુએ ધ્યાન દેવાની જરૂર છે. બસો 16, 217 સમ્યક દર્શનનો મહિમા કયો છે. ઉપર 215માં બોલાવી ગયું
આજે
તો મહિમા
મહારત્ન
પણ ફરીને હું તો વારંવાર અથવા નિરંતર મહિમા કરવા યોગ્ય છે. શું કહે છે કે સ્વર્ગમાં રત્નોના ઢગલા મળે તેમાં જીવનું કાંઈ કલ્યાણ નથી. અહીંયા એક સારો હીરો મળે તો એને એમ થાય કે મારી પાસે હીરો છે એવો કોઈની પાસે નથી. અહીંયા કહે છે કે ઢગલા બંધ એવા મળે સ્વર્ગમાં તો
ઢગલા
વિશેષપણે એ જાતની સંપત્તિ છે, ત્યાં રત્નોના ઢગલા હોય છે ખજાનામાં, પણ એમાં જીવનું કાંઈ કલ્યાણ નથી. ઉલટાનો કે ભૌતિક સંપત્તિનો રસ જીવ લે છે મિથ્યા બુદ્ધિથી કે મારી પાસે આટલું બધું છે, મારી પાસે આટલું બધું છે, મને આટલું બધું મળ્યું, એવો જે રસ લે છે એને પૌદ્ગલિક પરિણામનું ઝેર ચડે છે. પૌદ્ગલ પ્રત્યેના રસ પરિણામનું એને ઝેર ચડે છે. સ્વર્ગમાં 6 મહિના પહેલા ખબર પડે છે, જે માયા કોઈ ડાક્ટર કહી દે કે હવે તમને ખુદા જીવ્યા છે એ બતાવે છે કે તમે 6 મહિના કાઢશો નહીં નહીં એમ ત્યાં ખબર પડે છે. 6 મહિના અગાઉ એની જે માળા હોય છે ત્યાં માળા કરમાય નહીં. અહીંયા જેવા ફૂલ નથી, ત્યાં અહીંયા ફૂલ સવારે ઉગે સાંજે કરમાઈ જાય ત્યાં એવું નથી. ત્યાં ફૂલ સુગંધી લેવાને એમાં પ્રફુલ્લિત થઈ જાય. એ 6 મહિનામાં આયુષ પૂરું થયા પહેલાં 6 મહિને પહેલે વહેલા એના માળામાંથી ફૂલ કરમાય, એટલે એનો રંગરાગમાં જે ઉપયોગ હોય એમાં એને સીધો ધક્કો લાગે. બસ મારું આયુષ પૂરું થઈ ગયું. હજારો લાખો કરોડો અબજો વર્ષના આયુષ, સાગરોપમના આયુષ હોય, રંગરાગમાં એવી રીતે પૂરા થઈ જાય કે ક્યાં વખત બીઓ ખબર પડે એને એકાગ્રતાને લઈને, એમાં ખબર પડે કે બસ હવે છ મહિનામાં અહીંથી જવાનું એને અવધિ જ્ઞાન છે, ઉપયોગ મૂકે ક્યાં દેશ આવ્યા ત્યારે એને ખબર પડે કે અરે હું તો ક્યાંય દરિયામાં જઈને પડવાનો છું, મારો પત્તો ખાવાનો એકેન્દ્રી થાય. કેટલા મોટા ભાગના દેવતો એકેન્દ્રી થઈ જાય છે, એટલી બધી આકુલતા થાય. આયુષ તો બંધાઈ ચૂક્યું હોય છે, એટલી બધી આકુલતા થાય, એટલી બધી આકુલતા થાય કે છ મહિનામાં એકેન્દ્રી જેવું દુઃખ ભોગવવાનું એને ત્યાંથી શરૂ થઈ જાય. જોડી જોડીને મરે, દેહ છોડે પણ એટલો દુઃખી થઈને મરે, એટલો દુઃખી થઈને મરે. રત્નોના ઢગલા મળ્યા હતા ને, કઈ મળ્યું ફરવાનો કઈ પ્રશ્ન રહેતો નથી, એમાં એનું જરાય કલ્યાણ નથી, એટલે એને જરાય સુખ નું કારણ નથી, ઉડાનું દુઃખ નું કારણ છે. એ સંયોગો ડોમ ડોમ સાહેબી હોય એવા સંયોગો તો કલ્યાણ નું કારણ નથી, પણ સમ્યક દર્શન રત્ન અપૂર્વ કલ્યાણકારી છે અને સર્વ કલ્યાણ નું મૂળ. આ વાત લેવી છે સામે સામે. સંયોગોથી તો તું સુખી નહીં થાક, પણ સમ્યક દર્શનથી તને ગમે તેવા સંયોગોમાં પણ તું સુખી થઈશ. શાસ્ત્રમાં તો ત્યાં સુધી વાત આવે છે કે સમ્યક દર્શન સહિતનો નરકવાસ ભલો છે, પણ સમ્યક દર્શન રહીતનો સ્વર્ગવાસ ભલો નથી. આમ કે છે એનું શું કામ કે ત્યાં દુઃખી છે, સમ્યક દર્શન રહી છે ત્યાં દુઃખી છે, અને સમ્યક દર્શન સહી છે ત્યાં દુઃખી છે. હા, એવું સમ્યક દ્રષ્ટિનું છે. એને તો કેમ કે જેટલા બહારની વૈભવ છે એનો રસ લેતા એ રસ એ પોતે ઝેરના પરિણામ છે એને બરાબર ઓળખે છે, એટલે કોઈ જાણી જોઈને ઝેર ખાય નહીં. સમ્યક દર્શન રત્ન અપૂર્વ કલ્યાણકારી છે. સમ્યક દર્શન એને રત્ન કહ્યું છે, જે આત્માનો ગુણ છે, આત્માનો સ્વભાવ ધર્મ છે, અથવા પરમાત્મા સ્વરૂપની અનન્ય અભેદ સર્જાણ શું છે, એવું જે સમ્યક દર્શન રત્ન તે અપૂર્વ કલ્યાણકારી છે. પહેલા આવું કલ્યાણ નથી થયું એવું કલ્યાણકારી છે. કલ્યાણકારી છે એટલે એને સુખનું મૂળ છે, સુખનું કારણ છે, સુખકારી છે, હિતકારી છે, અને પરિપૂર્ણ સુખ સર્વ કલ્યાણ એટલે પરિપૂર્ણ સુખનું એ મૂળ છે. જે પરમાત્મ દશામાં પરમાનંદ ઉત્પન્ન થશે એનું મૂળ આ સમ્યક દર્શન છે. અથવા પરમાત્મ દશામાં જે ત્રણ કાળ ત્રણ લોકને જાણવાનું કેવળ જ્ઞાન ઉત્પન્ન થશે એનું મૂળ આ સમ્યક દર્શન છે. એટલે સર્વ કલ્યાણનું મૂળ છે એ સમ્યક દર્શન. પહેલામાં પહેલું મોક્ષ માર્ગમાં ધર્મની દશા શરૂ થાય ત્યારે પહેલું એ જ ઉત્પન્ન થાય છે, એની જ પ્રાપ્તિ થાય છે. એના વિના જે કહે એ તો બધું રાખ ઉપર લીપણ જેવું વ્યર્થ છે. આ સમ્યક દર્શન વિના જે કાંઈ કરે, જે કાંઈ ધર્મના બાને, ધર્મના નામે જેટલી ક્રિયા કરે, જેટલા કાર્યો કરે, એ બધું રાખ ઉપર લીપણ રહેતું નથી. ગાર કરે ને, અડધો ફૂટ રાખનો ડોળ હોય એના ઉપર ગાર કરે તો ગાર રહે ખરી, એના ઉપર ગાર થાય જ નહીં. એમ ધર્મનું કોઈ કાર્યમાં ધર્મની પ્રાપ્તિ થાય સમ્યક દર્શન વિના થાય એવું કદી બનતું નથી. આ તો આવે છે નારાયણજીના પદમાં પણ આવે છે, છાર ઉપર લીંબનું તેલ જાણો, છાર એટલે રાખવી. દેવચંદજી અને આનંદજીએ આધ્યાત્મિક પદોમાં ઘણી વાતો લખી છે અને એમાં સમય દર્શનનું મહત્વ બંને મહાત્માઓએ ગાયું. તેના વિના જે કરે તે તો બધું રાખ ઉપર લીંપણ જેવું વ્યર્થ છે, નકામું છે એ બધું. એટલે જેને ધર્મ કરવો છે એને સમ્યક દર્શનનું સ્વરૂપ સમજવું જોઈએ, એનો મહિમા સમજવો જોઈએ. એની પ્રાપ્તિ વિના કાંઈ ધર્મને આમે કાંઈ નહીં હોય, શૂન્ય જ છે. ધર્મ શૂન્ય ધર્મ ક્રિયા હશે અથવા માત્ર કહેવા માત્ર ધર્મની ક્રિયા રહેશે એમ સમજવું જોઈએ. એનું કારણ છે જો સ્પષ્ટપણે વિચારવામાં આવે તો, કે શ્રદ્ધા રાગની અને શ્રદ્ધા પુદ્ગળ પદાર્થોની, રાગમાંથી સુખ આવશે, રાગ મને સુખરૂપ છે, ફલાણો રાગ મને સુખરૂપે છે અને ફલાણો પદાર્થ મને સુખનું કારણ છે, એવું જે શ્રદ્ધાન, જે ધર્મ વિરુદ્ધનું શ્રદ્ધાન છે એને ધર્મ કયા ગુણથી થશે? એના નામમાંથી વિપર્યાસ મટશે નહીં, એના આચરણમાંથી પણ કદી વિપર્યાસ મટીને સ્વરૂપની સ્થિરતાને વિતરાકતાનો અંશ પ્રગટ થશે નહીં, એને સ્વસંવેદન જ્ઞાન પણ કદી થશે નહીં. તો નથી એની પાસે શ્રદ્ધા, નથી એની પાસે જ્ઞાન, નથી એની પાસે આચરણ. ધર્મ ક્યાંથી થવાનો? રત્નત્રયરૂપ ધર્મ તો એની પાસે હશે નહીં. એટલે એમ કે છે એ વ્યર્થ છે. સમ્યક દ્રષ્ટિ જીવ લક્ષ્મી પુત્ર વગેરે માટે કોઈ શીતળા વગેરે દેવ દેવલાની માન્યતા કરે નહીં. સમ્યક દ્રષ્ટિ તો કરે નહીં, પણ જેને સમ્યક દ્રષ્ટિ થવું હોય, જેને ધર્મ પ્રાપ્ત કરવો હોય, પરમાત્મા સ્વરૂપનું સ્થાન કરવું હોય, વિતરાગ સ્વરૂપે આત્માનું સ્થાન કરવું હોય, એ બહારમાં પણ રાગી દ્વેષી એવા દેવને દેવ તરીકે માને નહીં, પૂજે નહીં, એની માન્યતા કરે નહીં, એની શ્રદ્ધા કરે નહીં. આમ છે, આમ પછી એમનું ન બધું ત્યાં તો સમ્યક દ્રષ્ટિને લાગુ પડે છે. અમે ક્યાં સમ્યક દ્રષ્ટિ છે? જેને સમ્યક દ્રષ્ટિ શું છે તેને આ બધા સિદ્ધાંતો, સમ્યક દ્રષ્ટિના બધા સિદ્ધાંતો એને લાગુ પડે છે. કોઈ પૈસા આપતું નથી. જો પૈસા આપે તો દેવ દેવ જેને પૈસા આપે એના માનનારા બધા જગતમાં સૌથી વધારે પૈસા વાળા હોવા જોઈએ એવો દેખાડો હોય. એક દાખલો હોય તો એવો દેખાડો કે એના માનનારા બધા સૌથી વધારે પૈસા વાળા હોય એવો એક સંપ્રદાય દેખાડો તો માનીએ કે દેવ પૈસા આપે છે. પણ કલ્પના કરી કરીને અંધશ્રદ્ધાથી પાછળ દોડે છે, તીરીજ ગતિમાં જવાના કર્મ ને બાંધે. ક્યાં જાય? તીરીજ
ગતિમાં.
ખોટી વાત છે, ગુરુદેવ ના પાડતા. ગુરુદેવ કહેતા હતા યુવા ચાપડી લાકડી થયો કે ચાપડી થયો, સુખડ ને ચાપડી એટલા માટે અમે રાખી છે કે પસીના વાળા આંગળા થાય, ખ્યાલ ઉપયોગ ન હોય, પસીનો હોય ક્યાંય નડી ગયો, પસીના વાળા થાય. મેલ છે, પસીનો તો મેલ છે, અને શાસ્ત્ર પવિત્ર છે, એને સ્પર્શ ન થાય એટલે નીતિ જોવા માટે આ ચાપડી રાખી છે. આ સિવાય આમાં કાંઈ છે નહીં. પછી ખુલ્લું કરતા કે કેટલાક એમ માને છે કે આમાં કાંઈક વિભૂતિ છે, લબ્ધિ છે. કેટલાય ચોરી ગયા કે આ લાકડી ચાપડી કેટલી ચોરાઈ ગઈ, પાછા કોક આવીને બીજા લઈ જાય પાછા, પોતે તો કઈ માગે નહીં, પોતે લેવા જાય નહીં કઈ બજારમાં.
બરોબર,
ખબર પડે કે મહારાજ ને લાકડી કોઈ લઈ ગયા છે, ચાપડી કોઈ લઈ ગયા છે, તો બીજા મૂકી જાય. પણ આપણે આ મૂકી દઈએ, અમને કામની છે, ઈચ્છા માટે અમને વાપરવા માટે મૂકી દઈએ. પણ એ કોઈ લઈ જાય, પણ ખુલ્લું કહેતા કે આમાં કાંઈ છે નહીં, આનાથી કોઈને પૈસા આવે એવી માન્યતા તે મૂંઢપણું છે. શું કહેતા હતા? એવી માન્યતા તે મૂંઢતા છે એમ કહેતા હતા. સરખી રીતે જરાક કહેતા હતા, ભૂલ કરે નહીં એટલે. અને છતાંય કેટલાક મૂંઢ લોકો નહોતા સમજતા, તો નહોતા સમજતા બધા કે એટલે બધા સમજી જાય એવું નથી બનતું. શું એવા દીઠા હોય, પરિણામ વાળા હોય છે, દીઠ પરિણામ વાળા હોય છે કે શ્રી ગુરુ કહે તો પણ ન સ્વીકારે, ન માને. તો એ ના ના, આપણને તો ગુરુદેવની લાકડી એડે ને, આપણને તો ગુરુદેવનો આશીર્વાદ મળે ને, આપણા પ્રત્યે તો એક મીઠી નજર થઈ જાય ને, એટલે આપણે તો પૈસા પૈસા થઈ જાય. મોટું છે કે પૈસા પ્રત્યેના પ્રેમ એને બધી કલ્પના કરાવે છે. પછી સામે ગુરુદેવ કાંજી સ્વામી હોય કે સામે મેલડી માતા હોય, શું કે સામે ગમે તે પ્રકારના સીધવા હોય, સીધવાનું નામ લીધું છે, ગમે તે દેવ દેવી હોય, એને જે પૈસા પ્રત્યેનો પ્રેમ છે અને સુખ બુદ્ધિ છે, એમાંથી આ બધી કલ્પના એને ઉઠે છે કે મને ફલાણો દેવ આપશે અને ફલાણી દેવી મને આપશે. પણ એની બહુ ભક્તિ કરનારા કેટલા એમને રખડી ગયા, ભૂખે દુખે મરી ગયા, એવા કેટલા એવા દાખલા તમને નજરે જોવા મળે. તો ખૂબ ભક્તિ કરનાર હોય, બિચારાને ઠેકાણું ન હોય, એને આપતા હોય તો એને તો પેલા સુખી કરવા જોઈએ. ઘણી ભક્તિ કરે એને કે દુખી કેમ રહેવા દઈએ, પણ એવું બનતું નથી. બીજું એવો કોઈ ભક્ત દેખાડો ચેલેન્જ મારવા જેવો વિષય છે, એ સર્વ વાતે સુખી હોય. કોઈ દેવ દેવલાનો એવો ભક્ત દેખાડો કે જે સર્વ વાતે સુખી હોય, એ એમ કહેશે કે મને આટલા કામ કર્યા ને આટલા હજી મારા બાકી છે ને, એટલે મારું મારી ભક્તિ ચાલુ છે, મને આટલા કામ મારે હજી કરાવવાના બાકી છે, એટલે હું કરાવવા પાછળ લાગ્યો છું. શું પછી જે કરે એ માન્યતામાં, પછી ખોડિયા લાપસી કરે કે શીતળાનો દીવો કરે કે કોકની માળા કરે કે હનુમાનજીનું તેલ કરે કે આકડાની માળા કરે, શું પછી તો આ છાપામાં તો બધી જોક આવે છે. હનુમાનજી કહે છે કે ભાઈ તું 1 રૂપિયામાં તેલ ચડાવે છે અને 1 ડબ્બો તેલમાં માંગોશ તો હું જે તેલના ડબ્બામાં ડૂબકી ન મારું, તારા 1 રૂપિયાના તેલમાં હું પછી લલચાઈને છેતરાઈ જાઉં. તો બુદ્ધિશાળી લોકો છે, બુદ્ધિવાદનો જમાનો છે, એટલે અંધશ્રદ્ધા બહુ ચાલતી નથી. અંધશ્રદ્ધા માંથી લોકો ખસતા જાય છે. એક લક્ષણ સારું છે કે અંધશ્રદ્ધાની પકડ ન હોય અને વિચાર શક્તિ ખુલ્લી હોય કે સત્ય શું છે, ધર્મ પણ સાચો, ધર્મમાં સત્ય શું છે, અંધશ્રદ્ધા સિવાયનો સત્ય ધર્મ શું છે, એને સહેલાઈથી સમજાય આવી છે. બરાબર છે. એટલે એવો એક જીવ, એક મનુષ્ય નથી કે જેને કોઈ સમસ્યા બાકી રહી ન હોય, એના દેવને માનતા માનતા બાકી ન રહી ગયું હોય, બધી પૂરી થઈ ગયું હોય, એવો એક ગોતો જડે એવો નથી. એ પણ એમ જ બતાવે છે કે પેલી વાત ખોટી છે, દેવ કાંઈ લાભ કરી દે છે કે કોઈ દેવી લાભ કરી દે છે, એ વાત તદ્દન પાયા વગરની નિતાંત ખોટી છે, જૂઠે જૂઠી છે. એ વાતમાં સત્યનો એક અંશ પણ નથી. પણ કેટલાક તો બિચારા ડરના માર્યા કરે છે. અમે તો એટલા નિડર થઈ ગયા છે કે ધડાકાબંધ બધી વાત કરીએ છીએ, બાકી બીક ના માર્યા કરે છે કે આવું કઈક બોલશું, આવું કઈક વિચારશું, તો વળી હેરાન કરી નાખશે. તો હાલ હાલ એવું હેરાન કરવાની કોઈનામાં તાકાત નથી. નથી તો કોઈને સુખી કરવાની શક્તિ, નથી તો કોઈને કરવાની શક્તિ, એમાં કઈ હતું નથી. પણ એવા પામરતા આવી જાય છે, દીનતા આવી જાય છે, અને એવા ડરપોકપણામાં ડરતા ડરતા આ બધું કરે છે. એ પણ બધા વર્તમાનમાં દુઃખી છે અને ભવિષ્યમાં પણ ઘણા દુઃખી થવાના એ પરિણામ છે. એમાંથી સુખના પરિણામ થાય, આ કુદરતી બોલાયો હતો, બોલાયો તમે આજે પૂજા કરે ને આ કુદરતી બદલી જાય એવું. આપણને તમને ખબર છે, ક્રમમાં જ નાચીએ છીએ. કોઈ દિવસ કઈ ઈરાદાપૂર્વક ફલાણા માં ફલાણી વાત માટે ફલાણું નહીં એવું તો કોઈ દિવસ લેતા નથી. જે ક્રમ ચાલ્યો આવે છે સ્વાધ્યાયની અંદર, ગુરુદેવ નામ છે. એનો સ્વાધ્યાય ચાલે છે, કોઈનો ઉદ્દેશ્ય ને વાત નથી. આપણી ભૂલ ન થાય એટલું મુખ્યપણે આપણે જોવાનું છે ને વિચારવાનું. લોકમાં મંત્ર તંત્ર ઔષધ વગેરે છે તે તો પુણ્ય હોય તો ફળે. હવે લોકો એમ કહે છે પણ મંત્ર તંત્ર ઔષધ છે એનું હું આ દવાખાના બંધ કરી દેવા, ઔષધિ ઔષધિ એટલે દવા. આ મંત્ર તંત્ર ની વિદ્યા છે, છે વિદ્યાઓ છે, જેમ ઔષધિ છે એમ વિદ્યા છે, પણ એ બધા નિમિત્ત છે. ક્યારે અહીંયા પુણ્યનો ઉદય હોય ત્યારે, નહીતર એ બધા નિષ્ફળ જાય છે. મંત્ર તંત્ર ઔષધિ બધું નિષ્ફળ જાય છે. એક દવા જે દર્દ ઉપર પોતાને લાગુ પડી હોય તે જ દવા, તે દવા નહીં તેથી વધારે પાવરફુલ દવા, તેની તે 100 મિલીગ્રામને બદલે 500 મિલીગ્રામનું ઇન્જેક્શન આપે અને એ દવા નિષ્ફળ જાય. એ ઔષધિ કેમ નિષ્ફળ ગઈ? કે અહીંયા પુણ્યનો ઉદય નથી. અંદરમાં પુણ્યનો ઉદય હોય ત્યારે એને નિમિત્ત ગણવામાં આવે છે. એટલા દેવ દેવી ની વાત કરતા કરતા કોઈ દલીલ કરે એ બધી વાત ગુરુદેવે સાથે લઈ લીધી છે. એ દેવ દેવી ની વાત તો ઠીક છે કે અમે સાબિત નથી કરી શકતા, પણ આ મૂત્ર તંત્ર ઔષધમાં તો નજરે જોયેલી વાત છે. જાણે દવા ખાધી અને ઉધરસ મટી ગઈ, દવા ખાધી ને તાવ ઉતરી ગયો, આ ઔષધિ કામ કરે છે કે નહીં? તો પછી દેવ કેમ નો કામ કરે? જો ઔષધિ કામ કરે તો દેવ નો કામ કરે, તો ઔષધિ એ કામ કરતી નથી ને દેવ એ કામ કરતા નથી. મંત્ર તંત્ર ઔષધ વગેરે છે તે તો પુણ્ય હોય તો ફળે, જીવને પુણ્યનો ઉદય હોય ત્યારે એવા નિમિત્તો હોય એટલી વાત છે. પણ એને એને વળગવા જાય તો શ્રદ્ધાન અશુદ્ધ થાય, અથવા મિથ્યા શ્રદ્ધાનનો દોષ ઉત્પન્ન થાય, અથવા સમ્યક શ્રદ્ધાનથી ઘણો દૂર જાય. એને સમ્યક શ્રદ્ધાન જલ્દી થાય ને ધર્મથી દૂર થાય. આ એટલા માટે વાત કરવી છે, જે વાત કરવી છે એ જીવના કલ્યાણ માટે વાત કરવી છે અને એને ધર્મથી દૂર થવાનું ન બને એટલા માટે કહેવાનું છે. પણ આ સમ્યક દર્શન સર્વ રત્નોમાં એવું અનુપમ શ્રેષ્ઠ રત્ન છે, જેની ઉપમા ન આપી શકીએ એવું એક કિંમતી રત્ન છે, કે જેનો જેને જેનો દેવો પણ મહિમા કરે છે. જે સમ્યક દર્શનનો મહિમા દેવ પણ કરે છે, અથવા દેવ આવીને એને વંદે છે, સમ્યક દ્રષ્ટિને સમ્યક દ્રષ્ટિ વંદે છે, દેવો પણ એને વંદન કરે છે, ઇન્દ્ર પણ એને વંદન કરે છે, એવો એનો વાસ્તવિક મહિમા છે. એ મહિમા માટે અહીંયા વચન કહેલા છે.
ભગવાન જય હો પરમ કૃપાળુ શ્રી કાન્ત દેવ.